જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 18મી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એનો કેટલોક ભાગ આપણે કર્યો છે, શેષ ભાગ આપણે આજે કરીશું. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ, આચાર્ય ભગવાન કહે છે કે ક્રમ વૃત્તિરૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. આનો વિસ્તાર કરતા ગુરુદેવે એ સમજાવ્યું કે આ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ ત્રિકાળ છે અને એ બધા ગુણમાં બધી પર્યાયમાં વ્યાપે છે. પર્યાયમાં ક્રમવર્તીપણું છે કે જ્ઞાનીને અને અજ્ઞાનીને બંનેને છે, એટલે બધી જ પર્યાય ક્રમે થાય છે, અને ગુણો બધા છે તે અક્રમે રહ્યા છે. એ ધ્રુવ છે અને પર્યાય છે તે ક્ષણિક છે, તે બદલાય છે, એક પછી એક ક્રમે થાય છે. એમાં એમ સમજાવ્યું કે એ અજ્ઞાનીને અને જ્ઞાનીને બંનેને પર્યાયમાં ક્રમવર્તી પણ છે, પણ ત્યાં અજ્ઞાનીને પર આશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી પર્યાયમાં મલિન ભાવ છે, એટલે એ અશુદ્ધ ભૂલવાળી પર્યાય થાય છે. જ્યારે જ્ઞાનીને સ્વ આશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ નિર્મળ પર્યાય થાય છે. અને બીજી વાત એ પણ સમજાવી કે એક સમયની આ ભૂલ છે એ બીજા સમયે નિવારી શકાય છે, બીજા સમયે એ ભૂલ રહેતી નથી. મિથ્યાત્વની પર્યાય જે થઈ એ પર્યાય પછી બીજા સમયની પર્યાય સમ્યક્ત્વની થાય તો એ ભૂલને ટાળતા માત્ર એક જ સમય થાય છે. એટલે કે જો જીવ આત્માના સ્વરૂપને જેમ છે તેમ સમજીને સ્વસન્મુખ થઈ અને જો પુરુષાર્થ કરે છે તો જે નિર્મળ પરિણામ થાય છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ છે. અને એવું થવામાં પૂર્વે એને જે મિથ્યાત્વ અનાદિનું હતું એ કાંઈ બાધારૂપ થતું નથી. કહેવાનો આશય ગુરુદેવનો એવો છે કે પૂર્વે જે ભૂલ હતી એ ભૂલને ટાળતા કાંઈ વાર લાગતી નથી, અને પૂર્વની પર્યાય મિથ્યાત્વની હતી તો એની કોઈ અસર હવે પછીની એટલે ઉત્તર પર્યાયમાં રહેતી નથી. એટલે પૂર્વ પર્યાય છે એની પણ જો ક્રમે થતી નવી પર્યાયમાં કાંઈ જ અસર ન હોય, એ પૂર્વ પર્યાય પણ એ ઉત્તર પર્યાયનું કારણ ન હોય, તો પછી આ શુભાશુભ ભાવ અને કર્મ અને કર્મના ઉદયો અને પરદ્રવ્યો એ બધા તો પર્યાયની ઉત્પત્તિમાં કાંઈ કારણરૂપ થતા જ નથી. આ વાતની ગુરુદેવે દ્રઢતા કરાવી. બીજી પણ એક વાત ગુરુદેવે લીધી કે એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિ અનંતમાં નિમિત્ત છે, એક એક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે, એક એક શક્તિ ધ્રુવ ઉપાદાન છે અને તેની પર્યાય એ ક્ષણિક ઉપાદાન છે, તેમાં અક્રમે રહેવું તે ધ્રુવ ઉપાદાન છે અને ક્રમે વર્તવું તે ક્ષણિક ઉપાદાન છે, અને એક એક શક્તિમાં આ વ્યવહારનો એટલે રાગનો અને નિમિત્તનો અભાવ છે, આવી વાત છે. એક એક શક્તિ ક્રમે પ્રવર્તે છે અને તે નિર્મળ પ્રણતિએ પ્રવર્તે છે, તેમાં રાગ અને નિમિત્તનો અભાવ છે. બીજી વાત પહેલા જે શક્તિના વિસ્તારમાં કરી હતી એ વાત પણ ગુરુદેવે એમાં સમજાવી કે મોક્ષ માર્ગ છે તે ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવરૂપ છે, અને આ બધી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. તો હવે આગળ વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 98 ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ આ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા અંદર શક્તિઓનો દરિયો છે, તેમાં કેવળ જ્ઞાનની પર્યાય જેવી અનંતી પર્યાયો ક્રમસર થાય છે. કેવળ જ્ઞાનની પર્યાય છે તે એક સમય પૂરતી છે, બીજે સમયે એવી કેવળ જ્ઞાનની બીજી પર્યાય થાય છે, સાદી અનંતકાળ એવી પર્યાયો ક્રમે થાય એવો વસ્તુનો સ્વભાવ છે, એવી અનંત પર્યાયોનો સમુદાય તે જ્ઞાન ગુણ છે. તેવી રીતે શ્રદ્ધા ગુણની અનંતી પર્યાય, ચારિત્ર ગુણની અનંતી પર્યાય, આનંદ ગુણની અનંતી પર્યાય ઇત્યાદિ અનંત ગુણની અનંતી પર્યાય થાય છે. આવી અનંત પર્યાય અને અનંતા ગુણોનો પિંડ તે જ નિજ આત્મદ્રવ્ય છે. આવા આત્મદ્રવ્યનું મહાત્મ લાવીને આવા નિજ અંત તત્વનો અભ્યાસ કરીને પોતે સ્વરૂપનું લક્ષ કરે છે, સ્વરૂપ સન્મુખ થાય છે, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. પણ આવા નિજ અંત તત્વનો અભ્યાસ કદી કરે નહીં અને બહારમાં આ બાહ્ય તપ આદિમાં કલ્યાણ થઈ જાય એમ માને અને ત્યાં એમ જ રોકાઈ રહે, એમાં જ રોકાઈ રહે અને પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયાસ પણ ન કરે, તો પછી ધર્મ કઈ રીતે થશે? અને એને પછી આ બધું અઘરું લાગે છે. પણ જિનેશ્વર ભગવાનનો માર્ગ તો આ જ છે. આગળ કહે છે, આત્મા સત શાશ્વત વસ્તુ છે, આત્મા સત શાશ્વત વસ્તુ છે, વસ્તુ છે, હોવાપણે છે અને કાયમ છે, તેમાં શક્તિઓ છે તે પણ ત્રિકાળ શાશ્વત છે, દ્રવ્ય છે તે પારિણામિક ભાવે છે, તેમાં રહેલી શક્તિઓ પણ પારિણામિક ભાવે છે, એક શક્તિ છે તે બીજી અનંતને નિમિત્ત છે, પણ એક શક્તિ બીજી શક્તિને ઉત્પન્ન કરે કે બીજી શક્તિની પર્યાયને ઉત્પન્ન કરે એમ નથી. દરેક શક્તિમાં ક્રમ અક્રમવર્તીપણારૂપ ઉત્પાદ વ્યય ધ્રુવત્વનું રૂપ છે. જ્ઞાનની પર્યાયનો જે સમયે નિર્મળપણે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે જ્ઞાન ગુણનો ક્રમ અક્રમવર્તીપણાનો સ્વભાવ છે, કે બીજા કોઈના કારણે થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયનો જે સમયે નિર્મળપણે ઉત્પાદ થાય છે એ ક્રમમાં જ થાય છે, એટલે એવો ક્રમવર્તી ઉત્પાદ થાય છે એ જ્ઞાન ગુણનો એવો સ્વભાવ છે, માટે થાય છે. ઉત્પાદ વય ધ્રુવત્વ તેમાં નિમિત્ત છે, જ્ઞાન ગુણનું આવું પરિણામ થાય છે એમાં આ ઉત્પાદ વય ધ્રુવત્વ જે શક્તિ છે એ નિમિત્ત છે. એક એક શક્તિમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સ્વચ્છતા પ્રભુતા ઇત્યાદિ એક એક શક્તિમાં દરેક શક્તિમાં ઉત્પાદ વય રૂપે જે પર્યાય સમયે સમયે થાય છે એટલે કે નવી નવી પર્યાયનો ઉત્પાદ થવો અને પહેલાની એટલે પૂર્વ પર્યાયનો વ્યય થવો તે કોઈની પરની અપેક્ષા વિના જ પોતાના ષટકારકથી થાય છે. એને કોઈની અપેક્ષા નથી. આ ઉત્પાદ વ્યય થવા તેમાં પરની અપેક્ષા નથી. આવો જ દ્રવ્યનો ઉત્પાદ વય ધ્રુવત્વ સ્વભાવ છે. આમ જ્ઞાનમાં મતિજ્ઞાન શ્રુત જ્ઞાન કે કેવળ જ્ઞાનની પર્યાયનું જે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે આ ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિના કારણે થાય છે. આવી સૂક્ષ્મ ગંભીર વાત છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ચાર ઘાતી કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે ને, અને આપ તો એમ કહો છો કે આ જ્ઞાનનો આવો સ્વભાવ છે અને એમાં ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ નિમિત્ત છે. પણ તત્વાર્થ સૂત્રમાં તો એમ કહ્યું છે કે ચાર ઘાતી કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આપ તો એમ કહો છો કે એને કોઈની અપેક્ષા નથી. જે કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ એને કોઈની અપેક્ષા નથી, એ ક્રમવર્તી ઉત્પાદ છે અને એ જ્ઞાનનો એવો સ્વભાવ છે માટે એવી પર્યાય થાય છે, એમાં ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ છે એનું નિમિત્ત છે. આપ એમ કહો છો જ્યારે અહીંયા તત્વાર્થ સૂત્રમાં તો એમ કહ્યું છે કે ચાર ઘાતી કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે હા કહ્યું છે તત્વાર્થ સૂત્રમાં એમ કહ્યું છે, પણ તે નિમિત્તનું કથન છે. નિમિત્તનું કથન છે એટલે કે તે કેવળ જ્ઞાન થવા કાળે જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું તેમાં જ્ઞાન કરાવ્યું છે. જ્યારે કેવળ જ્ઞાન થાય છે તે વખતે બાહ્ય નિમિત્ત ચાર ઘાતી કર્મના ક્ષય રૂપે હોય છે. બાકી જ્ઞાન ગુણમાં ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ છે તેથી જ્ઞાનની કેવળ જ્ઞાનરૂપ પર્યાય તેના કાળે પોતાથી જ પ્રગટ થાય છે એટલે એને કોઈની અપેક્ષા નથી. કર્મનો ક્ષય થાય એ તો બાહ્ય નિમિત્ત છે અને બાહ્ય નિમિત્ત હો ભલે, પણ કર્મની કે બીજા કોઈની તેમાં અપેક્ષા નથી. કેવળ જ્ઞાન છે એ તો જ્ઞાન ગુણની પર્યાય છે અને એવી જ્ઞાન ગુણની પર્યાયનો ઉત્પાદ થવામાં કોઈ અન્યની અપેક્ષા નથી. એ વખતે ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે તો એવું નિમિત્ત છે, તો એવું નિમિત્ત હો ભલે, પણ એવી કેવળ જ્ઞાનની પર્યાયને એની અપેક્ષા નથી કે બીજા કોઈની પણ અપેક્ષા નથી. આવું જ વસ્તુ સ્વરૂપ છે એટલે ત્યાં તત્વાર્થ સૂત્રમાં જે કહેવામાં આવ્યું છે કે તો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તે વખતે બાહ્ય નિમિત્ત શું છે તેનું જ્ઞાન કરાવ્યું છે. સ્વામી કાર્તિકેયનું પરીક્ષામાં એમ કહ્યું છે કે પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય તે કારણ છે અને ઉત્તર પર્યાય યુક્ત દ્રવ્ય તેનું કાર્ય છે. સ્વામી કાર્તિકેયનું પરીક્ષા એનું એ 12 ભાવનાનું જે શાસ્ત્ર છે એમાં એમણે એ રીતે વાત કરી છે કે પૂર્વ પર્યાય જે છે તે કારણ અને ઉત્તર પર્યાય છે તે કાર્ય. એટલે પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય, પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય તે કારણ અને ઉત્તર પર્યાય યુક્ત દ્રવ્ય તેનું કાર્ય છે. એટલે એક જ દ્રવ્યમાં કારણ અને કાર્ય છે એ વાત તો એમણે લીધી જ છે, પણ સાથે અહીંયા એમણે એમ કહ્યું કે પૂર્વ પર્યાય યુક્ત, એટલે પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્યને કારણ કહ્યું અને ઉત્તર પર્યાય યુક્ત દ્રવ્યને એનું કાર્ય કહ્યું. જૈન તત્વમીમાંસામાં પણ પંડિત ફૂલચંદજીએ આ વાત લીધી છે. હવે ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ પણ સાથે કરે છે કે આ જે વાત કરી છે એ તો દ્રવ્યની પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા માટે ત્યાં વાત કરી છે. સ્વામી કાર્તિકેયને કંઈ એમ ન હતું કે પર્યાયના ષટકારકો પોતાના છે એ વાત બરાબર નથી, એમ કંઈ એમના અંતરમાં વાત ન હતી. એમના અંતરમાં પણ એ જ વાત હતી કે દરેક પર્યાયના ઉત્પાદ હોય એના પોતાના કારણે થાય છે અને એવું જ દ્રવ્યનું સામર્થ્ય છે, પણ એ પૂર્વ પર્યાયને કારણ અને ઉત્તર પર્યાયને જે કાર્ય કહ્યું તો ત્યાં એ પૂર્વ પર્યાય કઈ હતી, શું હતી અને પછી પર્યાય કઈ થઈ એનું જ્ઞાન કરાવવા માટે એ રીતે વાત કરી છે. એટલા માટે એમણે પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય તે કારણ અને ઉત્તર પર્યાય યુક્ત દ્રવ્ય તે કાર્ય છે એમ કહ્યું છે. ફૂલચંદજીએ એ વાત તત્વમીમાંસામાં લીધી છે. ગુરુદેવ કહે છે કે એ તો દ્રવ્યની પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા ત્યાં વાત કરી છે. અહીંયા એ વાતને વ્યવહાર કયો છે અને વ્યવહાર કહી અને એને કાઢી નાખી છે, ઉડાવી દીધી છે, એટલે કે એને ગૌણ કરી દીધી છે. કેમ કે અહીંયા તો નિર્મળ પર્યાયની વાત ચાલે છે અને એ પર્યાયના ઉત્પાદ વ્યયની વાત કરી રહ્યા છીએ, તો એવા ઉત્પાદ વ્યય એ સ્વતંત્ર રીતે થાય છે, એના ષટકારકો એના પોતાના છે, એટલે એ અપેક્ષાથી અહીંયા તો વાત ચાલે છે. એટલે ગુરુદેવ કહે છે કે અહીં એ વાતને વ્યવહાર ગણી ઉડાવી દીધી છે. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ એ વસ્તુનો એટલે કે દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યની એક એક પર્યાયમાં સહજ સ્વતંત્ર ઉત્પાદ વ્યય સમયે સમયે થાય છે. દરેક સમયે એ ઉત્પાદ વ્યય થાય છે. દ્રવ્યની દરેક પર્યાયમાં એટલે અનંત ગુણ છે, અનંત ગુણનું પરિણમન થાય છે, તો એક સમયમાં અનંત પર્યાય છે, તો એ અનંત પર્યાયના ઉત્પાદ અને એ પૂર્વ પર્યાયનો વ્યય એ જ વખતે એક જ સમયમાં થાય છે, તો એ સ્વતંત્ર સહજ થાય છે. બાહ્ય નિમિત્તના કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે એમ નથી. પર્યાયનો ઉત્પાદ થવો એમાં પૂર્વની પર્યાયનો વ્યય એ પણ જ્યારે કારણ ન હોય તો પછી બીજું બાહ્ય કારણ તો ક્યાંથી હોય. તેમાં પૂર્વ પર્યાયનું કારણ પણ છે એમ જે અહીંયા કહેવામાં આવ્યું છે એ તો પૂર્વ પર્યાય શું હતી, કેવી હતી એનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં એ પૂર્વ પર્યાય એનું કારણ નથી. પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું કારણ નથી. પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા માટે એ સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં એ વાત લીધી છે. એટલે જ્યાં જે અપેક્ષાએ વાત કરવામાં આવી હોય એને એ અપેક્ષાએ સમજવી જોઈએ. પોતાના ક્રમે પ્રગટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનું વાસ્તવિક કારણ છે. બાહ્ય નિમિત્તને, વ્રત આદિ વ્યવહારને અને પૂર્વ પર્યાયને કારણ કહેવું એ બધો વ્યવહાર છે, એ વ્યવહાર છે. તથા વર્તમાન એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયનું વાસ્તવિક કારણ નથી. સમ્યક દર્શનના કારણે સમ્યક જ્ઞાન થાય એમ પણ નથી. છતાંય વિવેકસાથી એમ કહેવું કે હું ક્યારેક થાય છે એ જુદી વાત છે. આગળ કહે છે કે ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ 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 છે. તેની એક એક શક્તિ પણ ધ્રુવ છે. તે શક્તિ અને શક્તિવાન દ્રવ્યના ભેદનું લક્ષ છોડીને, ગુણ ગુણીના ભેદનું લક્ષ છોડીને અભેદની દ્રષ્ટિ કરવાથી, અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી, સ્પર્શ કરવાથી એટલે એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મળ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય પણ પોતાથી સ્વતંત્ર થાય છે, એટલે કે કોઈ કોઈના કારણે છે એમ નથી. પૂર્વ પર્યાયનો વ્યય થવો એમાં પણ કોઈ કારણ નથી, ઉત્તર પર્યાયનો ઉત્પાદ થવો એમાં પણ કોઈ અન્ય કારણ નથી. દ્રવ્ય ગુણ ધ્રુવ એક રૂપ સદસ્ય રહે છે અને ક્રમે પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે, એટલે એક સમયમાં ઉત્પાદ અને વ્યય બંને છે એવું ક્રમ વર્તી પણ છે. એ વખતે દ્રવ્ય અને ગુણ ધ્રુવ એક રૂપ સદસ્ય રહે છે. આવું અલૌકિક વસ્તુ સ્વરૂપ છે ભાઈ. સાધકને વચ્ચે શુભરાગ આવે અને એ હોય તો એને વ્યવહાર કહેવાય. તો એવો વ્યવહાર ભલે હો, પણ એ વ્યવહાર નિર્મળ પર્યાય ઉત્પન્ન થવાનું કારણ નથી અને પૂર્વ પર્યાય પણ વાસ્તવિક કારણ નથી. આ બધું સૂક્ષ્મ પડે તો એ જાણવું પડશે. એ જાણ્યા વિના આત્માનું સ્વરૂપ સમજાશે નહીં, આત્માનું સ્વરૂપ સમજ્યા વિના એનું મહાત્મા આવશે નહીં અને નિર્મળ પરિણામ થશે નહીં. આગળ પાના નંબર 100 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા છે, તે ગુણ પર્યાયના ભેદથી રહિત. ભગવાન આત્મામાં આ ગુણ અને પર્યાય એવો ભેદ નથી. ભેદ પાડીને તો આપણે સમજીએ છીએ, ભેદ પાડી અને આપણે વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ. એ ભેદ પાડવો એ વ્યવહાર છે, ભેદ પડ્યો એટલે એને વ્યવહાર કર્યો. ભલે ગુણનો સમૂહ કે ભગવાન આત્મા છે એમ આપણે કહીએ છીએ, એમ માનીએ છીએ, સ્વીકારીએ છીએ અને એમ જ છે, છતાંય એવી ભેદરૂપ શ્રદ્ધા એ વ્યવહાર શ્રદ્ધા થઈ જાય છે. ભેદરૂપ શ્રદ્ધા થઈને કે આ ગુણોનો સમૂહ, આ ગુણો જુદા જુદા અનંત ગુણો અને એનો સમૂહ કે ભગવાન આત્મા, તો એવી ભેદરૂપ શ્રદ્ધા છે એ દ્રષ્ટિનો વિષય નથી. એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ છે, એટલે દરેક વખતે ગુરુદેવ અભેદની વાત કરે છે અને આપણે પણ એ સમજવાનું છે કે આપણે દ્રવ્ય સ્વરૂપનો આટલો અભ્યાસ કરીએ છીએ વસ્તુના સ્વરૂપને સમજવા માટે, એને જુદી જુદી અપેક્ષાથી સમજીએ છીએ, જુદા જુદા નય દ્વારા એને સમજીએ છીએ, એના ઘટકોને સમજીએ છીએ, એના જુદા જુદા પાસાઓને સમજીએ છીએ, એને ભેદ કરી અને સમજીએ છીએ, એક એક વસ્તુને સૂક્ષ્મપણે સમજીએ છીએ. પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે દ્રષ્ટિના વિષય તરીકે જો કહેવાનું હોય તો એ અભેદ છે, એમાં એવા કોઈ ભેદ નથી. સમજવા માટે એ બધું છે અને જે સમજવા માટે છે એ બધો વ્યવહાર છે. વસ્તુના સ્વરૂપને સમજવા માટે વ્યવહાર દ્વારા જ સમજી શકાય, બીજી કોઈ રીત નથી. એટલે વ્યવહાર છે તે વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે બરાબર છે, પણ આશ્રય કરવા માટે નથી. વ્યવહાર છે તે આશ્રય કરવા માટે હોઈ શકે નહીં, વ્યવહારનો આશ્રય થાય નહીં, એટલે કે એવી ભેદરૂપ શ્રદ્ધાનો આશ્રય કરી શકાય નહીં. શુભભાવની અહીંયા વાત નથી, અહીંયા આપણે ભેદરૂપ વ્યવહારની વાત કરી રહ્યા છીએ. જો વ્યવહાર તો ઘણા પ્રકારે છે, વ્યવહાર એટલે સાથે રહેલો જે શુભભાવ છે એને પણ આપણે વ્યવહાર કહીએ છીએ. નિશ્ચય છે ત્યારે સાથે રહેલો જે શુભભાવ છે એ પણ વ્યવહાર. અહીંયા આપણે ભેદરૂપ વ્યવહારની વાત કરી રહ્યા છીએ, તો એ ભેદરૂપ વ્યવહાર છે, એ ભેદરૂપ વ્યવહાર સાધકને સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, બીજા પાસેથી સમજે છે, ત્યારે એને એવો ભેદરૂપ વ્યવહાર હોય છે અને એવા ભેદરૂપ વ્યવહાર દ્વારા એ વસ્તુના સ્વરૂપને સમજે છે. પણ એ આશ્રય કરવા લાયક નથી, એ ભેદરૂપ શ્રદ્ધા આશ્રય કરવા લાયક નથી. શ્રદ્ધા તો અભેદની જ હોય, શ્રદ્ધા તો અભેદની જ હોય. જે સમજ્યા છીએ તે બુદ્ધિપૂર્વક સમજ્યા છીએ, અને જે બુદ્ધિપૂર્વક સમજાયું છે એ આશ્રય કરવા લાયક થતું નથી. આશ્રય તો ત્રિકાળી અભેદનો જ હોય, અને ત્રિકાળી અભેદનો આશ્રય થતા જે ભેદ કરીને સમજ્યા હતા એ બધું સમ્યક થઈ જાય છે, પછી કોઈ સમાધાનની જરૂર પડતી નથી. જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો હતો, એક એક સૂક્ષ્મ વાતને આપણે સમજ્યા હતા, એના પેટા વિભાગને સમજ્યા હતા, અને એવી જે દ્રઢતા કરી હતી, એવી જે માન્યતા કરી હતી, એવો જે વિશ્વાસ કર્યો હતો, એ બધું હજી માહિતીરૂપ હતું. અને એ સમ્યક ક્યારે થાય છે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એ બધું સમ્યક થઈ જાય છે. હવે સ્વરૂપનો અનુભવ થાય કઈ રીતે? તો અભેદની શ્રદ્ધા કરતા, પોતાનું અભેદ અખંડ એક સ્વરૂપ છે એની શ્રદ્ધા, એનો વિશ્વાસ કરી અને એનું લક્ષ્ય કરતા એ અનુભવ થાય છે. એટલે ગમે તેટલું સમજીએ છતાં પણ એને સમેટતા પણ આપણને આવડવું જોઈએ. ગમે તેટલા ભાગ પાડી અને વસ્તુના સ્વરૂપને સમજીએ, તે પછીથી આગળ આપણને એને સમેટી લેતા પણ આવડવું જોઈએ કે આ બધું બરાબર છે, આ ઘટકો બધા સમજ્યા, આ બધા નયો સમજ્યા, આ બધી શક્તિઓને પણ આપણે સમજ્યા, પણ વાસ્તવમાં ભગવાન આત્માનું સ્વરૂપ તો અભેદ છે, અખંડ છે. એ અભેદ અખંડનું માત્મ લાવવા માટે ઘણીવાર આપણે વિસ્તાર કરીને સમજીએ છીએ, અને એટલો બધો વિસ્તાર થઈ જાય છે એ વખતે કે પછી એ વિસ્તારમાં ને વિસ્તારમાં જ આપણે રોકાઈ રહીએ, એટલે વિકલ્પમાં જ રહીએ, અને એમ માનીએ કે આપણને તો સમ્યક દર્શન થઈ ગયું. ભાઈ એમ નથી. અનુભવવું છે એ પોતાનું સ્વરૂપ અનુભવવું છે, એ કંઈ આ વિસ્તારનો અનુભવ નથી કરવાનો. વિસ્તાર છે એ તો સમજવા માટે છે, મહાત્મ લાવવા માટે છે. અનુભવાય છે એ પોતાનું સ્વરૂપ અનુભવાય છે, અને સ્વરૂપનો અનુભવ થતાં જે વિસ્તાર આપણે સમજ્યા છીએ એ બધું સમ્યક થઈ જાય છે. પછી એમાં શંકાને સ્થાન તો હતું જ નહીં, પણ આશંકાને પણ સ્થાન રહેતું નથી, એવી દશા થાય છે. એ વાતને ગુરુદેવે વારંવાર સમજાવી છે, એ વાતને આપણે પણ પકડવાની છે. એ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ તો રોજ કરવો જ જોઈએ, એવું કરતા આપણને સ્વરૂપની દ્રઢતા થાય, માત્મ આવે. પણ સાથે ને સાથે એ ધ્યાન પણ રાખવું જોઈએ કે છેવટે દ્રષ્ટિનો વિષય તો અભેદ છે. અહીંયા કહે છે કે વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા છે, તે ગુણ પર્યાયના ભેદથી રહિત, ગુણ અને પર્યાય એવા ભેદથી પણ રહિત છે. ગુણ ગુણીના ભેદથી પણ રહિત છે, અને ગુણ અને પર્યાય એવા ભેદથી પણ રહિત છે. કર્મ નો કર્મથી રહિત અભેદ એક રૂપ નાયક પ્રભુ છે. તેમાં પૂર્વ પર્યાયનો વ્યય થઈ નવી પર્યાયનો ઉત્પાદ થાય, તથા વસ્તુ ચિન્ન માત્ર સદા એક રૂપ સદસ્ય રહે એવી ને એવી જ રહે, જ્ઞાન માત્ર એક રૂપ સદસ્ય રહે એવી ને એવી જ રહે, તેવો તેનો ઉત્પાદ વ્યય ધ્રુવત્વ સ્વભાવ છે. તેમાં પરદ્રવ્યનું, નિમિત્તનું, કર્મનું કાંઈ કારણપણું નથી. અરે, તેની એક શક્તિનું કારણ બીજી શક્તિ નથી, કેમ કે એક એક શક્તિમાં ઉત્પાદ વય ધ્રુવત્વનું રૂપ છે. દરેક શક્તિમાં આમ જ છે, દરેક શક્તિના એવા જ ઉત્પાદ વ્યય થાય છે અને શક્તિ ધ્રુવ રૂપે રહે છે. અર્થાંત પ્રત્યેક શક્તિનું પોતાનું ઉત્પાદ વય ધ્રુવત્વ પોતાથી છે. આવા પોતાના ક્રમ અક્રમવર્તી સ્વભાવને ઓળખતા ગુણ પર્યાયના ભેદ ઉપરથી દ્રષ્ટિ ખસીને દ્રષ્ટિ અભેદ એક જ્ઞાયક સ્વભાવ ઉપર થંભે છે, અને તે દ્રષ્ટિમાં ક્રમે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ સાધક દશા અને આ મોક્ષ માર્ગ છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે લોકો પોતાના અંતરંગ સ્વરૂપને જાણવા દરકાર કરે નહીં અને બહારના ક્રિયાકાંડમાં મોક્ષ માર્ગ માની અને રચા રહે. પણ ભાઈ, એવી ક્રિયાકાંડના શુભ વિકલ્પ એવા ક્રિયાકાંડના શુભ વિકલ્પ અને એવી ક્રિયાઓ, એ બધું તો એણે પૂર્વે અનંતવાર કર્યું છે. એમાં નવું શું છે? એમાં અપૂર્વ શું છે? એવું એણે અનંતવાર કર્યું છે. અને એમ થતાં એને પુણ્યના બંધ પણ થયા છે, અને પુણ્યના બંધમાં તો એ દેવલોકમાં નવમી ગ્રેવિક સુધી પણ ગયો છે. પણ સમ્યક દર્શન વિના એના ભવના ભ્રમણ ટળ્યા નહીં. આવી વાત છે. ગુરુદેવ કહે છે, અરે ભાઈ, તું અંદર જો ને બાપુ, ત્યાં અંદર તળમાં એકલો આનંદ ભર્યો છે. તળમાં એમ શબ્દ ગુરુદેવ શા માટે વાપરે છે? એટલા માટે વાપરે છે કે ગુરુદેવ એમ કહે છે કે આ આત્મા છે અને એ દ્રવ્ય છે. જેમ સમુદ્ર છે તો એમાં ઉપર સપાટી છે, પણ સપાટીની સાથે અંદર દળ જે પડ્યું છે, પાણીનું એવું મોટું દળ પડ્યું છે, એનો આપણે વિચાર કરતા નથી. આપણે સપાટીને જ જોઈએ છીએ. એવી રીતે આ પર્યાય છે એ સપાટી રૂપ છે. એટલે પર્યાયને આપણે જોઈએ છીએ, પણ પર્યાયની સાથે જે અંદરમાં જે દળ ભર્યું છે એનું લક્ષ થતું નથી. એટલે કહે છે કે એ તળમાં તું નજર કર, ઉપર સપાટી છે એ તો પર્યાય છે, પણ એ પર્યાયની સમીપમાં રહેલું દળ એના ઊંડાણમાં તું જુઓ. એટલે કહે છે કે ભાઈ, તું અંદર જો ને બાપુ, ત્યાં અંદર તળમાં એકલો નિર્ભેળ આનંદ ભર્યો છે. જેમ સમુદ્રના તળિયે સોનું હીરા મોતી પડ્યા છે, તેમ ભગવાન આત્માના તળમાં જ્ઞાન દર્શન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. તે દરેક ગુણ શક્તિ કહે છે કે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવત્વ સ્વભાવને કારણે પોતે પોતાનું કાર્ય કરે છે અને એવા કાર્યમાં બીજું કોઈ કારણ નથી. દ્રવ્ય દ્રષ્ટિવંતને એટલે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનની નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે. તે સ્વકાળે પોતાથી થાય છે. તેમાં બીજું એટલે કે કર્મનો ઉપશમ આદિ બીજું કોઈ વાસ્તવિક કારણ નથી. જ્ઞાનના ઉત્પાદ વ્યય ધ્રુવ પોતાથી છે. જ્ઞાનના ઉત્પાદ વ્યય ધ્રુવ પોતાથી છે, પરથી કે વાણીના કારણે છે એમ નથી. અંતર સન્મુખ પરિણમતા જ્ઞાન સ્વભાવ પોતે જ વિશેષ જ્ઞાનપણે પરિણમે છે. વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી આ જીનવાણી સાંભળવાનું શું પ્રયોજન છે? આપ એમ કહો છો કે વાણીને કારણે આ જ્ઞાન થતું નથી, તો પછી આ જીનવાણી સાંભળવાનું શું પ્રયોજન છે? જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે જ્ઞાનના ધોધ વહ્યા, એમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની જે રચના કરી એ જીનવાણી, અને એમાંથી આચાર્ય ભગવાને આ શાસ્ત્રોની રચના કરી. તો એવી એ જીનવાણી જે દ્રવ્યશ્રુત છે, એવા દ્રવ્યશ્રુતને સાંભળવાનું પ્રયોજન શું છે? તો પછી આપ એમ કહો છો કે વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ થાય નહીં, તો પછી જીનવાણી સાંભળવાનું પ્રયોજન શું છે? અમે શા માટે આ સાંભળી રહ્યા છીએ? ગુરુદેવ કહે છે, અરે ભાઈ, વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. વાણી વાણી રૂપે છે અને જ્ઞાન અહીંયા જીવને થાય છે. તો એ જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, જ્ઞાનનું પરિણમન છે. જ્યારે વાણી છે એ પૂતગળ છે. ગુરુદેવ સમજાવે છે કે વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ જ્ઞાન સ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે. એમ સમજવું એ જીનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. શું કહ્યું? કે વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ જ્ઞાન સ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એ જીનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. તેથી જિજ્ઞાસુને બહુ વિનય અને ભક્તિપૂર્વક જ્ઞાની પાસેથી સત્ના શ્રવણનો પ્રેમ અને ઉત્સાહ આવે છે. વાણીથી જ્ઞાન થતું નથી માટે સાંભળવાનું શું કામ છે એવી સ્વચ્છંદતાનો ભાવ શિષ્યને, જિજ્ઞાસુને કે સાધકને હોતો નથી. શા માટે નથી હોતો? કેમ કે એ વાણી સાંભળતા એને સમજ આવે છે. શું સમજ આવે છે? કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એવા નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એને જીનવાણી દ્વારા થાય છે, એટલે જીનવાણીના નિમિત્તે થાય છે, એટલે એને જીનવાણી સાંભળવાનું પ્રયોજન તો છે. જીનવાણીના નિમિત્તે એને આ ભાન થાય છે કે પોતાનું સ્વરૂપ છે તે જ સુખ શાંતિ આનંદમય છે, પૂર્ણ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ, સ્વરૂપનો સ્વભાવી પોતે છે. આ બધું એને જે જીનવાણીના નિમિત્તે સમજાયું એટલે એ રીતે ગુરુદેવે વાત કરી કે જ્ઞાન સ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એ જીનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. હવે આ વાત જિજ્ઞાસુને, શિષ્યને, સાધકને સમજાય છે એટલે એવા જિજ્ઞાસુને બહુ વિનય અને ભક્તિપૂર્વક જ્ઞાની પાસેથી આવા સતના શ્રવણનું સાંભળવું થાય છે અને એવા સતના શ્રવણનો એને પ્રેમ અને ઉત્સાહ આવે છે. એમ નથી થતું કે વાણીથી જ્ઞાન થતું નથી માટે સાંભળવાનું શું કામ છે એવી સ્વચ્છંદતાનો ભાવ એને હોતો નથી. સતના શ્રવણ કાળે પણ જ્યારે એ આવું સત સાંભળે છે ત્યારે ગુરુદેવ કહે છે કે સતના શ્રવણ કાળે પણ તેને ભાવ તો અંદર પોતાનો જ ઘૂંટાય છે. પોતાનો જ ઘૂંટાય છે એટલે પોતાનું જેવું અનંત ગુણ સ્વરૂપ છે અને એનું એવું જે પરિણમન છે એ ભાવ, એ ભાવ પોતાનો ભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એ ઘૂંટાય છે. એટલે જ્ઞાન ક્રિયા તો એની પોતાની જ થાય છે. શું કહ્યું? સતના શ્રવણ કાળે પણ તેને ભાવ તો અંદર પોતાનો જ ઘૂંટાય છે. તેનું વલણ અને વજન નિમિત્ત પર નથી. તેનું વલણ અને વજન નિમિત્ત પર ન હોતા જ્ઞાની જે દ્રવ્ય સ્વભાવ બતાવે છે તેના પર હોય છે. આ જ વાણી સાંભળવાનું પ્રયોજન છે. આ વાણી સાંભળવાનું પ્રયોજન છે. જ્ઞાનીને પણ વારંવાર સતના શ્રવણનો ભાવ આવે છે. તેમાં તેની રૂચિનું જોર એક નિજ જ્ઞાયક સ્વભાવ પર હોય છે. નિમિત્ત ઉપર કે રાગ ઉપર તેની રૂચિનું જોર હોતું નથી. જેને આત્મસ્વભાવનું જ રૂચિનું જોર વળી જાય, તેને આત્મસ્વભાવમાં જ રૂચિનું જોર વળી જાય, તેને વાણી સાંભળવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ, તારે બીજાથી, નિમિત્તથી શું કામ છે? અંદર તારી જ્ઞાન માત્ર વસ્તુમાં એક સાથે અનંત ગુણો ધ્રુવપણે રહ્યા છે. અનંત ગુણનું અભેદ એકરૂપ ત્રિકાળી સ્વદ્રવ્ય તેમાં તું દ્રષ્ટિ કર તો અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થશે. તારે બીજાથી અને નિમિત્તથી શું કામ છે પ્રભુ? તારું પૂર્ણ સ્વરૂપ છે, તું ત્રિકાળી શુદ્ધ છો, નિર્મળ છો અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરને ભાઈ. અનંત ગુણોનું અભેદ એકરૂપ ત્રિકાળી સ્વદ્રવ્ય તેમાં તું દ્રષ્ટિ કર ને, અને એમ કરતા તો તને અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થશે. સ્વદ્રવ્યના આશ્રયમાં જતા જ જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, સ્વચ્છતા, પ્રભુતા, વીર્ય ઇત્યાદિ બધી અનંત શક્તિઓ નિર્મળપણે ઉલસીને પર્યાયમાં વ્યક્ત થાય છે. તે સ્વસંવેદનમાં, સ્વાનુભવમાં, સ્વાનુભૂતિમાં અનંત શક્તિની નિર્મળતા એક સાથે સમાય છે. આવો અદ્ભુત ચૈતન્ય ગુણ રત્નાકર પ્રભુ તું છો. અંદર નજર કરતા જ સમ્યક દર્શન આદિ અપૂર્વ અપૂર્વ રત્નો પ્રગટ થાય છે. હવે અંદર ઢંઢોળે નહીં અને બહારમાં રાગની ક્રિયામાં અને નિમિત્તમાં ફાંફા મારે પણ એથી શું થશે? કાંઈ નહીં થાય. અંતર સન્મુખતાના પુરુષાર્થ વિના બધું થોથા છે. અંતર સન્મુખતાનો પુરુષાર્થ એ જ એકમાત્ર આ જીવનમાં કર્તવ્ય છે. આવું જીવન મળ્યું છે જેમાં આ બધા સંયોગો મળ્યા છે, આવા શાસ્ત્ર મળ્યા છે, આવું સમજવાનું મળ્યું છે, આવી બુદ્ધિ મળી છે અને આવી ગુરુદેવની વાણી પણ આપણને પ્રાપ્ત થઈ છે. કેમ કે શાસ્ત્રો તો હતા પણ શાસ્ત્રોને સમજાવનાર કોઈ ન હતા. આપણા તો અહોભાગ્ય કે આપણને ગુજરાતી ભાષામાં આવા પરમ આગમો સમજાવનાર ગુરુદેવ મળ્યા છે અને છતાંય આપણે એમના પ્રવચનો ન સાંભળીએ અને એ સાંભળીને અંતર સન્મુખતાનો પુરુષાર્થ ન કરીએ તો આ જીવન તો વ્યર્થ છે. છેલ્લી વાત લઈએ, પાના નંબર 102 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સત છે તે ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. સત છે તે ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે. તત્વાર્થ સૂત્રમાં આવે છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્તમ સત, તેનું અહીં ઉત્પાદ વ્યય ધ્રુવ શક્તિ રૂપે વર્ણન કર્યું છે. એનું અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ રૂપે વર્ણન કર્યું છે. કહે છે કે ક્રમ વૃત્તિરૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. એ તત્વાર્થ સૂત્રમાં જે આ કહ્યું છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્તમ સત, એના પ્રમાણે જ છે. કહે છે કે તેમાં ક્રમ વૃત્તિરૂપ પર્યાયો ઉત્પાદ વ્યયરૂપ છે. ક્રમ વૃત્તિરૂપ પર્યાયો, ક્રમમાં જે પરિણમી રહી છે તે પર્યાયો ઉત્પાદ વ્યયરૂપ છે, એટલે એમાં ઉત્પાદ અને વ્યય છે. અને અક્રમ વૃત્તરૂપ ગુણો, જે અક્રમ વૃત્તરૂપ છે એટલે કે એ ક્રમે નથી, એક સાથે બધા છે, એવા એ ગુણો તે ધ્રુવતારૂપ છે. એ ધ્રુવતારૂપ છે, એમાં ઉત્પાદ કે વ્યય થતા નથી. આવા ક્રમ અક્રમવર્તી ભાવોનો સમૂહ અર્થાત ગુણ પર્યાયોના એક પિંડ તે દ્રવ્ય છે. આત્મા અને જગતના સર્વ દ્રવ્યો આવા ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ સહજ પોતાથી છે. આવા નિજ આત્મદ્રવ્યનો નિર્ણય કરી દ્રવ્ય સ્વભાવમાં એકાકાર થઈ ને પરિણમે તેને સ્વભાવ આશ્રિત નિર્મળ નિર્મળ પર્યાયોનો ઉત્પાદ થાય છે. આનું નામ ધર્મ છે. આ વાત કરી એટલે કોઈએ કે પ્રશ્ન કર્યો કે સમયસાર ગાથા 38ની ટીકામાં પર્યાયને ક્રમ અક્રમ રૂપ પ્રવૃત્તિ કહી છે તે શું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. 38ની ગાથામાં પર્યાયને ક્રમ અક્રમ રૂપ પ્રવૃત્તિ કહી છે તે શું છે? આપણે તો અહીંયા ક્રમની વાત લીધી, એ તો પર્યાયને માટે લીધી છે અને અક્રમે ગુણો છે એમ વાત લીધી છે. તો જે 38ની ગાથાની ટીકામાં ક્રમ અક્રમ રૂપ પ્રવૃત્તિ કહી, પર્યાયને ક્રમ અક્રમ રૂપ પ્રવૃત્તિ કહી છે તો તે શું છે? ગુરુદેવ એના ઉત્તર આપ્યો છે. કહે છે કે હા, ત્યાં એમ કહ્યું છે પણ એ બીજી અપેક્ષાથી વાત. 38ની ગાથામાં એમ કહ્યું છે પર્યાયને ક્રમ અક્રમ રૂપ પ્રવૃત્તિ એમ કહ્યું છે તો ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. ત્યાં અક્રમ એટલે પર્યાય આગળ પાછળ થાય છે એવો અર્થ નથી. ત્યાં 38ની ગાથામાં વાત જુદી છે. ત્યાં અક્રમ એટલે પર્યાય આગળ પાછળ થાય છે એવો અર્થ નથી. ત્યાં કહ્યું છે, ચિન્હ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. ત્યાં તો એ વાત કરવી છે. શું વાત કરવાની હતી? ત્યાં તો પોતે કોણ છે એની ત્યાં વાત કરી છે. તો એમાં એમ લીધું છે કે ચિન્હ માત્ર આકારને લીધે, ચૈતન્ય માત્ર આકારને લીધે, ચૈતન્ય માત્ર સ્વરૂપને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. હવે આમાં ગતિની પર્યાય એક પછી એક થાય છે, તેથી તેને ક્રમરૂપ પ્રવર્તો ભાવ કહેલ છે. અને યોગ, કષાય, લેસ્યા આદિ ભાવો એક સાથે હોય છે, તેથી તેને અક્રમરૂપ પ્રવર્તા ભાવો કહેલ છે. જો વધારે સ્પષ્ટતા આવી. શું કહ્યું આમાં? કે ગતિની પર્યાય એક પછી એક થાય છે, તેથી તેને ક્રમરૂપ પ્રવર્તો ભાવ કહેલ છે. અને યોગ, કષાય, લેસ્યા આદિ ભાવો એક સાથે હોય છે, તેથી તેને અક્રમરૂપ પ્રવર્તા ભાવો કહેલ છે. એટલે અહીંયા જે વાત કરી કે ચિન્હ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી, એટલે આ બધા ભાવોથી ભેદરૂપ થતો નથી, હું તો એક જ છું, પોતે આ બધા ભાવો દ્વારા ભેદરૂપ થતો નથી. અને એ બધા ભાવો માટે અહીંયા એમ કહ્યું કે ક્રમરૂપ તથા અક્રમરૂપ, અને એમાં આ ગતિ ની વાત કરી એ ક્રમરૂપ છે, અને આ યોગ, કષાય, લેસ્યા આદિ ભાવો છે તે એક સાથે છે, તેથી તેને અક્રમરૂપ પ્રવર્તા ભાવો કહેલ છે. એટલે પ્રત્યેક ગુણમાં થતું પરિણમન તો ક્રમવર્તી જ હોય છે. જે ગુણની વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ, શક્તિની વાત અહીંયા કરી રહ્યા છીએ, એમાં એ શક્તિનું પરિણમન, દરેક ગુણનું પરિણમન જે છે એ નિર્મળ પરિણમન છે. અને એ પર્યાય જે થાય છે એ તો એક પછી એક ક્રમે જ થાય છે, એટલે ક્રમવર્તી જ છે એમ યથાર્થ જાણવું. બહુ સરસ સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. તત્વજ્ઞાનની એક ઘણી મહત્વની વાત ગુરુદેવે અહીંયા આપણને સ્પષ્ટ કરી અને સમજાવી છે. આ પ્રમાણે ઉત્પાદ, વ્યય, ધ્રુવત્વ, શક્તિ વર્ણન અહીંયા પૂરું થાય છે. આ રીતે આપણે 18 શક્તિઓનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે આજે પ્રશ્ન અથવા પ્રતિભાવ લેતા નથી. હવે આવતીકાલે 4 જુલાઈના દિવસે બહુ ઓછા લોકો સ્વાધ્યાયમાં હાજર રહી શકશે, એટલે આવતીકાલનો સ્વાધ્યાય આપણે રાખતા નથી. 4 જુલાઈનો સ્વાધ્યાય આપણે રાખતા નથી. ફ્રાઈડે 4 જુલાઈનો સ્વાધ્યાય આપણે નહીં કરીએ. તે પછી મંડે થી રેગ્યુલર સ્વાધ્યાય આપણે જે રીતે કરીએ છીએ તે રીતે કરીશું. પણ મંડે અને ટ્યુઝડે એ 2 દિવસ આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આ શક્તિ ઉપરનું પ્રવચન સાંભળીશું. ફરીથી એકવાર કે 4 જુલાઈનો સ્વાધ્યાય આપણે નહીં કરીએ, અને તે પછીથી મંડે 7 જુલાઈ અને ટ્યુઝડે 8 જુલાઈના દિવસે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આપણે, એટલે શક્તિ ઉપરનું પ્રવચન આપણે સાંભળીશું. જેમાં 15, 16, 17, 18 એ બધી શક્તિ ઉપરનું પ્રવચન આવશે. અને એ પ્રવચન આપણે 19મી વખતના સમયસારના પ્રવચન નંબર 493 અને પ્રવચન નંબર 494 એ 2 પ્રવચન સાંભળવાના છીએ. મંડે 7 જુલાઈના દિવસે ગુરુદેવના 19મી વખતના સમયસારના પ્રવચન નંબર 493 અને ટ્યુઝડે 8 જુલાઈના દિવસે પૂજ્ય ગુરુદેવના 19મી વખતના સમયસારના પ્રવચન નંબર 494 એ આપણે સાંભળીશું. તો આ સૂચના સાથે આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ અને સુખધામ બોલીએ છીએ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.